पूर्व रंग।
नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।
હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે।
ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદિક હું श्रुत केवड़ी भाषित असमय प्रभुत अहो।
आचार्य कहे छे, हूँ ध्रुव अचल अने अनुपम ए त्रण विशेषणों थी युक्त गति ने प्राप्त थयेल एवा सर्व सिद्धों ने नमस्कार करी अहो श्रुत केवळियोए कहेला असमयसार नामना प्राभूत ने कहीश। प्रथम गाथामां समयनु प्राभूत कहेवानी प्रतिज्ञा करी त्यां ए आकांक्षा थाय के समय एटले शुं, तेथी हवे पहला समय ने ज कहे छे।
चरित दर्शन ज्ञान स्थित स्वसमय निश्चय जानवो स्थित कर्म पुद्गल ना प्रदेश पर समय जीव जानवो।
हे भव्य, जे जीव दर्शन ज्ञान चारित्र मा स्थित थई रह्यो छे તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ। હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે।
एकत्व निश्चय गत समय सर्वत्र सुंदर लोक मा तेथी बने विखवादिनी बंधन कथा एकत्व मा।
एकत्व निश्चय ने प्राप्त जे समय छे ते लोक मा बधे सुंदर छे, तेथी एकत्व मा બીજાના સાથે બંધની કથા વિસંવાદ વિરોધ કરનારી છે। હવે તે એકત્વની અસુલભતા બતાવે છે।
શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના।
સર્વલોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે, તેથી સુલભ છે। પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી। હવે આચાર્ય કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ।
દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહસ્ખલના યદી।
તે એકત્વ વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું તો પ્રમાણ સ્વીકાર કરવું, અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે,
નથી અપ્રમત્ત કે પ્રમત્ત, નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તેજ છે.
જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયક પણ જણાયો તે તો તેજ છે, બીજો કોઈ નથી. હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા. એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે. આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે,
ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન ન્યાયક શુદ્ધ છે.
જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. હવે ફરી એ પ્રશ્ન ઉઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ, વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે,
અનાર્ય વિનાન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે.
જેમ અનાર્ય મ્લેચ્છ જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે,
શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોક પ્રદીપ કરા ઋષિ શ્રુત કેવડી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવડી તેને કહે, સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુત કેવડી તેથી ઠરે.
જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે, તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે. જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવો શ્રુત કેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે, તેથી તે જીવ શ્રુત કેવળી છે. હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તર રૂપ ગાથા સૂત્ર કહે છે,
વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.
વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. હવે એ વ્યવહાર નય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે એમ કહે છે.
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિત ને વ્યવહાર નો ઉપદેશ છે.
પરમ ભાવના દેખનારાઓને તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે, વળી જે જીવો અપરમ ભાવે સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. એ પ્રમાણે જ શુદ્ધ નયથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે.
ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશરો સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે.
ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશરો સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. એ શુદ્ધ નયને ગાથા સૂત્રથી કહે છે.
અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે.
જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત ચડા ચડતા રહિત વિશેષ રહિત અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નય જાણ. પહેલા સમ્યક દર્શનને પ્રધાન કરી કહ્યું હતું, હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધ નયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યક જ્ઞાન છે. હવે આ અર્થરૂપ ગાથા કહે છે.
અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ખરે.
જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે, કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. હવે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ સાધક ભાવ છે એમ ગાથામાં કહે છે.
દર્શન વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં.
સાધુ પુરુષે દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. વળી તે ત્રણેને નિશ્ચય નથી, એક આત્મા જ જાણો. હવે આજ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છે.
જમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. રાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ.
જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુસરણ કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું, અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું.